લેવીનું પુસ્તક અને તેનો 16મો અધ્યાય. અને હારૂનના બે દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી અને યહોવાએ મૂસાને કહ્યું કે તારા ભાઈ હારૂનને કહે કે તે પવિત્ર સ્થાનના પડદાની અંદરની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખે તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. હારૂન આ વસ્તુઓ લઈને પવિત્ર સ્થાનમાં આવે એટલે પાપાથર્મણે સારું એક વાછળો તથા દહનાર્પણે સારું એક ઘેટો લઈને તે આવે. શણનો પવિત્ર અંગરખો તે પહેરે ને તે પોતાને અંગે શણની ઇજાર પહેરે. તે શણના કમરબંધથી કમર બાંધે ને શણની પાઘડી પહેરે, એ પવિત્ર વસ્ત્રો છે. અને તે પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે. અને ઇસ્રાયેલ પુત્રોની જમાત તરફથી પાપાથર્પણે સારું બે બકરા ને દહનાર્પણને સારું એક ઘેટો તે લે. અને પોતાને વાસ્તે પાપાર્થાર્પણનો જે બળદ હોય તેને હારૂન રજૂ કરે. તે પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે અને બે બકરા તે લે. અને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યહોવાની સન્મુખ લાવે. અને હારૂન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે, એટલે એક ચિઠ્ઠી યહોવાને સારું ને બીજી ચિઠ્ઠી અઝાઝેલને સારું. અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે તેને રજૂ કરીને હારૂન પાપાર્થાર્પણને સારું ચડાવે. પણ જે બકરા પર અઝાઝેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાઝેલને માટે અરણ્યમાં મોકલી દેવા સારું, તેને માટે પ્રાયશ્ચિત કરવો અને યહોવાની સન્મુખ તેને જીવતો રજૂ કરવો. અને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને સારું હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને સારું તથા પોતાના ઘરને સારું પ્રાયશ્ચિત કરે. ને પાપાર્થાર્પણનો જે બળદ પોતાને સારું હોય તેને તે કાપે. અને યહોવાની સન્મુખની વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસી ધૂપ લઈને પડદાની માહેની બાજુએ તે લાવે. અને તે ધૂપને યહોવાની સન્મુખ પેલા અગ્નિ પર તે નાખે ને તેની તેથી સાક્ષ્ય કોષ ઉપરના દયાસનનો ધુમાડો ઢાંકી નાખે, એ માટે કે તે માર્યો ન જાય. અને વાછળના રક્તમાં લઈને તે પોતાની આંગળી વડે પૂર્વગમ દયાસન પર છાંટે. અને તે રક્તમાંનું 7 વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે. અને ત્યાર પછી લોકોને માટે પાપડથાળપણું જે બકરો તેને તે કાપે ને તેનું રક્ત પડદાની અંદરની બાજુએ લાવે. ને જેમ તેણે બળદના રક્તનું કર્યું હતું તેમ તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે. અને ઇસ્રાયેલ પુત્રોની અસ્થિરતાના કારણથી તથા તેઓના ઉલ્લંઘનોના એટલે તેઓના સર્વ પાપના કારણથી પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે. અને મુલાકાત મંડપ જે તેઓની અશુદ્ધતા મધ્ય તેઓની સાથે રહે છે તેને માટે પણ તે તેમ જ કરે. અને પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવાને તે અંદર જાય ત્યારે જ્યાં સુધી તે પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું તથા ઇસ્રાયેલની આખી જમતને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન નીકળે ત્યાં સુધી મુલાકાત મંડપમાં કોઈ માણસ ન રહે. અને યહોવાની સન્મુખની વેદી પાસે બહાર આવીને તેને સૌથી પ્રાયશ્ચિત કરે. અને બળદના રક્તમાંનું તથા બકરામાંના રક્તમાંનું લઈને વેદીની સિંગોની આસપાસ ચોપડે. અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર 7 વાર છાંટીને તેને શુદ્ધ કરે અને ઇસ્રાયેલ પુત્રોની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે. અને જ્યારે તે પવિત્ર સ્થાનને તથા મુલાકાત મંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત કરી દે ત્યારે જીવતા બકરાને તે હાજર કરે. અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે અને તેના ઉપર ઈસરાયેલ પુત્રના સર્વ અન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો. અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે અને રાનમાં એ બકરાને છોડી દેવો. અને હારૂન મુલાકાત મંડપમાં આવે ને જે શણના વસ્ત્ર તેણે પવિત્ર પદ્ધતિ વેળે પહેર્યા હતા તેમને તે ત્યાં ઉતારીને ત્યાં રાખી મૂકે અને પવિત્ર જગ્યામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્ત્રો પહેરે ને બહાર આવીને પોતાનું દહનાર્પણ તથા લોકોનું દહનાર્પણ ચડાવીને પોતાને સારું તથા લોકોને સારું પ્રાયશ્ચિત કરે. અને પાપાર્થાર્પણની ચરબી તે વેદી ઉપર દહન કરે અને અઝાઝેલને સારું બકરાને છોડી મૂકનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને ત્યાર પછી છાવણીમાં આવે અને પાપાર્થળ પરનો બળદ તથા પાપાર્થળ પરનો બકરો જેઓનું રક્ત પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા સારું અંદર લઈ જવામાં આવ્યું હતું તેઓને છાવણી બહાર લઈ જવા અને તેમનું ચામડું તથા માંસ તથા છાણ આગમાં બાળી આગમાં નાખવા અને તેમણે બાળી નાખનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને ત્યાર પછી તે છાવણીમાં આવે અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને 10મે દિવસે તમે આત્મકષ્ટ કરો ને કોઈ પ્રકારનું કામ ન કરો. પછી એ દેશી હો કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો, કેમ કે તમારા શુદ્ધિકરણને સારું એ દિવસે તમારા માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે. તમે તમારા સર્વ પાપથી યહોની આગળ શુદ્ધ થશો, તે તમારે સારું પવિત્ર વિશ્રામનો સાબાત છે. ને તમારે આત્મ કષ્ટ કરવું તે સદાને માટે વિધિ છે. અને જે યાજક અભિષેક થઈને પોતાના બાપની જગ્યાએ યાજક પગ ધારણ કરવા સારું પ્રતિષ્ઠિત કરાય તે પ્રાયશ્ચિત કરે અને શરણના વસ્ત્ર એટલે પવિત્ર વસ્ત્ર પહેરે અને પવિત્ર સ્થાનને સારું રીતે પ્રાયશ્ચિત કરે ને મુલાકાત મંડળને સારું તથા વેદીને સારું રીતે પ્રાયશ્ચિત કરે અને યાજકોને સારું તથા મંડળીના સર્વ લોકોને સારું રીતે પ્રાયશ્ચિત કરે અને ઇસ્રાયેલ પુત્રોના બધા પાપને લીધે તેઓને સારું વર્ષમાં એકવાર પ્રાયશ્ચિત કરવું એ તમારે માટે સદાનો વિધિ થાય. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. 17મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયેલ પુત્રોને એમ કે જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે. એટલે ઇસ્રાયેલના ઘરનો જે કોઈ પુરુષ બળદને કે હલવાનને કે બકરાને છાવણીમાં કાપે કે છાવણી બહાર કાપે, પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને સારું અર્પણ ચઢાવવા માટે મુલાકાત મંડળના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માટે રક્તનો દોષ. તેણે તો રક્ત વેવડાવ્યું છે અને તે પુરુષ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. એ સારું કે જે યજ્ઞો ઈશ્વર પુત્રો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે. એટલે તેઓ મુલાકાત મંડળના દ્વાર આગળ યાજક પાસે યહોવાને સારું લાવે ને તે વડે તેઓ યહોવાને સારું શાંતિપૂર્ણના યજ્ઞો કરે. અને યાજક મુલાકાત મંડળના દ્વાર પાસે યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે ને યહોવાને સારું સુવાસના અર્થે ચરબીનું દહન કરે. અને જે વન દેવતાઓની પાછળ તેઓ વંટી ગયા હતા તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ચઢાવે. વંશ પરંપરા તેઓને માટે જાથુની વિધિ થાય. અને તું તેઓને કહે કે ઇસ્રાયેલના ઘરમાંનો અથવા તેમની મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ માણસ ધનાળ પર કે યજ્ઞ ચઢાવે તેમ છતાં યહોવા આગળ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાત મંડળના દ્વાર આગળ ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને ઇસ્રાયેલના ઘરમાંનો અથવા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હર કોઈ જાતનું રક્ત ખાય તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ અને તેના લોકો મધ્યથી તેને અલગ કરીશ, કેમ કે શરીરનો જીવ રક્તમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે. એ માટે મેં તમને તે આપ્યું છે, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે કારણ કે તેમાં જીવ છે. એ માટે મેં ઇસ્રાયેલ પુત્રોને કહ્યું કે તમારામાંનો કોઈ જણ રક્ત ન ખાય, તેમાં તમારી મધ્ય પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય. અને ઇસ્રાયેલ પુત્રોમાંથી અથવા તમારી મધ્ય પ્રવાસ કરતા પરદેશોમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે તેણે તેનું રક્ત પાડીને તેને ધૂટી નાખી દેવું, કેમ કે સર્વદેહધારીઓનો જીવ વિશે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. એ માટે મેં ઈસરાયેલ પુત્રોને કહ્યું કે કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું, કેમ કે સર્વદેહધારીનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય અને જે કોઈ જન મૂળદાલ અથવા જાનવરે ફાડી નાખેલાનું માંસ ખાય તે એ દેશી હોય કે પરદેશી હોય, પણ તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે અને સહજ સુધી અશુદ્ધ ગણાય ત્યાર પછી તે શુદ્ધ ગણાય. પણ જો તેમને તે ન ધુએ ને સ્નાન ન કરે તો તેનો અન્યાય તેને માથે. 18મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કે હું યહોવા તમારો દેવ છું. મિસર દેશ જેમાં તમે રહેતા હતા તેના કૃત્યનું અનુકરણ તમે ન કરો અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું તેના કૃત્યનું અનુકરણ પણ તમે ન કરો, તેમજ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો. મારા હુકમો અમલમાં લાવો અને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો દેવ છું, માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા, કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું. તારા બાપની એટલે તારી માની આબરૂ તારા બાપની એટલે તારી માની આબરૂ ન લે, એ તારી માં છે, તું એની આબરૂ ન લે. તારા બાપની પત્નીની આબરૂ તું ન લે, ને તે તારા બાપની આબરૂ છે. તારી બહેનની એટલે તારા બાપની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે. પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય, તારા દીકરાની દીકરીની કે તારી દીકરીની દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ આબરૂ છે. તારા બાપની પત્નીની દીકરી એટલે તારા બાપના પેટની દીકરી એ તારી બહેન છે, તેની આબરૂ તું ન લે. તારા બાપની બહેનની આબરૂ તું ન લે, તે તો તારા બાપની નજીકની સગી છે. તારી માની બહેનની આબરૂ તું ન લે, કેમ કે તે તારી માની નજીકની સગી છે. તારા કાકાની સ્ત્રીની આબરૂ લેવા તેની પાસે ન જા, એ તો તારી કાકી છે. તારી પુત્રવધૂની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે. તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે. કોઈ સ્ત્રી તથા તેની દીકરી એ બંનેની આબરૂ તું ન લે. તે સ્ત્રીના દીકરાની દીકરીને કે તેની દીકરીની દીકરીને લઈને તેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે, એ તો દુષ્ટતા છે. એક સ્ત્રીના જીવતા તેની બહેનને તેની શોક્ય તરીકે પરણીને તેની આબરૂ ન લે. અને જ્યાં સુધી કોઈ સ્ત્રી ઋતુના કારણથી અલગ રહેલી હોય ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ તું ન લે. અને તારા પડોશીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ. તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચડાવીને મોલેખને સ્વાધીન ન કર. ને તારા દેવનું નામ ન વટાળ. હું યહોવા છું. સ્ત્રીની પેટે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે. અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને પોતાને શુદ્ધ ન કર. કોઈ પણ સ્ત્રી જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, તે વિપરીત કર્મ છે. એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે હું દેશ જાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું. તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે અને દેશ અશુદ્ધ થયો છે, એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું. ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે, માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો. ને એ અમંગળ કાર્યોમાંનું કોઈ પણ કાર્ય ન કરો, એ દેશી નહીં તેમજ તમારી મધ્ય પ્રવાસ કરતો પરદેશી પણ નહીં. કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના વતની હતા તેઓએ સઘળા અમંગળ કૃત્યો કર્યા છે અને દેશ અશુદ્ધ થયો છે. રખેને એવું થાય કે તમે દેશને અશુદ્ધ કરો. ને તેથી જેમ તમારી પ્રજાને અગાઉની પ્રજાને તેણે ઓકી કાઢી, તેમ તે તમને પણ ઓકી કાઢે. કેમ કે જે કોઈ એમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે. એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો એ સારું, કે તમારી અગાઉ જે અમંગળ રિવાજો પાળતા હતા તેઓમાંના કોઈ પણ તમે ન પાળો. ને પડે હું પોતાને અશુદ્ધ ન કરું. હું યહોવા તમારો દેવ છું.
લેવીય 19. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઈસરાયલની આખી જમાતને વાત કરતા કહે કે તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના બાપની બીક રાખો, ને તમે મારા સાબાત પાળો. હું યહોવા તમારો દેવ છું. મૂર્તિઓની તરફ તમે ન ફરો, ને તમારે સારું ઢાળેલી ધાતુના દેવો ન કરો. હું યહોવા તમારો દેવ છું. અને જ્યારે તમે યહોવાની આગળ શાંતિ અર્પણનો યજ્ઞ ચડાવો, ત્યારે એવી રીતે ચડાવો કે તમે તેની આગળ માન્ય થાઓ. જે દિવસે તમે તે ચડાવો તે જ દિવસે તથા તેને બીજે દિવસે તે ખાવ. અને જો ત્રીજા દિવસ સુધી કંઈ બાકી રહે તો તેને આગમાં બાળી નાખવું. અને જો તે ત્રીજે દિવસે લગાર પણ ખાવામાં આવે તો તે અમંગળ છે, તે માન્ય નહીં થશે. પણ જે કોઈ તેને ખાય તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્તુ વટાળી છે. અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય. અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ. ને તારી કાપણીનો મોળ તું વીણી ન લે. અને તારી દ્રાક્ષાવાડીનો સલો તું વીણી ન લે. તેમજ તારી દ્રાક્ષાવાડાની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને સારું તથા વટે માર્ગુને સારું તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. તમે ચોરી ન કરો, તેમજ તમે દગો ન કરો. ને એકબીજાની આગળ જૂઠું ન બોલો. અને તમે મારે નામે જૂઠા સોગંદ ન ખાઓ. ને તારા દેવનું નામ ન વટાળ. હું યહોવા છું. તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા ન દે. તું બહેરાને શાપ ન દે, ને આંધળાની આગળ ઠોકર ન મૂક. પણ તારા દેવનો ડર રાખ. હું યહોવા છું. ઇન્સાફ કરવામાં અન્યાય ન કરો. ગરીબને દેખીને તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ. પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર. ચાળિયા તરીકે પોતાના લોકો મધ્ય અહીં તહીં ન ઢણક, તેમજ તારા પડોશીના રક્તની વિરુદ્ધ. હું યહોવા છું. તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે ને તેની શરમથી પાપને ન શાંક, તું વેર ન વાળ ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમજ તારા પડોશી પર પ્રીતિ રાખ. હું યહોવા છું, તમે મારા વિધિઓ પાળો. તારા ઢોરને બીજી જાતના જાનવર સાથે સંયોગ કરવા ન દે. તારા ખેતરમાં બે જાતના બી ન વાવ, તેમજ બે જાતની વસ્તુઓના મિશ્રણના પોશાક તારા અંક પર ન આવે. અને કોઈ સ્ત્રી દાસી હોય ને કોઈ પુરુષની સાથે તેનું વેવિસાર થયેલું હોય ને તેને કોઈએ છોડાવી જ ન હોય, તેમજ તેને છૂટકો મળ્યો પણ ન હોય, તેવીની સાથે કોઈ વ્યભિચાર કરે તો તેઓને શિક્ષા કરવી, તેમને મારી ન નાખવા, કેમ કે સ્ત્રી સ્વતંત્ર ન હતી. અને તે પુરુષ યહોવાની આગળ પોતાનું દોષાર્થાપણ, એટલે દોષાર્થાપણનો ઘેટો મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે, અને તેણે જે પાપ કર્યું તેને લીધે યાજક તેને સારું તે દોષાર્થાપણના ઘેટા વડે યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે, એટલે તેણે કરેલું પાપ તેને માફ થશે. અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારના જે ઝાડ તમે રોપ્યા હશે તેઓના ફળ તમારે અનુચિત ગણવા, 3 વર્ષ સુધી તમારે તેમને અનુચિત ગણવા, તેમને ખાવા નહીં, પણ 4થે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્તવન કરવા સારું પવિત્ર ગણાય. અને 5મે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ સારું કે તે તમને વધારે ફળ આપે. હું યહોવા તમારો દેવ છું. તમે કોઈ પણ વસ્તુ તેના રક્ત સહિત ન, અને તમે મંત્ર ન વાપરો, તેમજ સુકનનો ઉપચાર પણ ન કરો. તમારા માથાના ખૂણા ગોળ ન કપાવો, ને તું તારી દાઢીના ખૂણા ન બગાડ. મુએલાને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો. હું યહોવા છું. તું પોતાની દીકરીને વેશ્યા બનાવીને ભ્રષ્ટ ન કર. રખે ને દેશ લંપટ બની જાય, ને તેને દેશ દુષ્ટતાથી ભરપૂર થાય. તમે મારા સાબાતો પાડો, ને મારા પવિત્ર સ્થાનની અદબ રાખો. હું યહોવા છું. તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો. તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. હું યહોવા તમારો દેવ છું. તું પડ્યાવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોહને માન આપ, ને તારા દેવનો ડર રાખ. હું યહોવા છું. અને જો કોઈ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય તો તેને તમે નાહક ન કનડો. તમારી મધ્ય પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી, કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા. હું યહોવા તમારો દેવ છું. તમે ઇન્સાફ કરવામાં, લંબાઈના માપમાં, વજનના માપમાં કે કોઈ પણ માપમાં દગો ન કરો. તમારી પાસે અદલ ત્રાજવા, અદલ કાટલા, અદલ એફા તથા અદલહીન હોય. તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવા તમારો દેવ છું. અને તમારે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા, ને તેઓને અમલમાં આણવા. હું યહોવા છું.
લેવીનું પુસ્તક 20મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે વળી તું ઈસરાયલ પુત્ર લખે કે ઈસરાયલ પુત્ર માનો અથવા ઈસરાયલ માટે પ્રવાસ કરતા પરદેશીઓ માનો, જે કોઈ પોતાના સંતાનમાંથી મોહલતને અર્પે તે જરૂર માર્યો જાય. દેશના લોકો તેને પથ્થરે મારે. હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ કે તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ, કારણ કે તેને પોતાના સંતાનમાંથી મોહલતને અર્પીને મારા પવિત્ર સ્થાનને વટાડ્યું છે ને મારા પવિત્ર નામને લાંછન લગાડ્યું છે. અને જ્યારે તે પોતાનું સંતાન મોલકને આપે ત્યારે જો લોકો કોઈ પણ રીતે ગુજર કરીને તેને મારી નહીં નાખે તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા કુટુંબની વિરુદ્ધ રાખીશ, ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યથી તેની પાછળ વંટી છે ને જાણ કે મોલકની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નાબૂદ કરીશ. અને જે જેન ભૂત વૈદ્યોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંટી જાય તે જનની વિરુદ્ધ હું અરુમુખ રાખીશ ને તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાવ, કેમ કે હું યહોવા તમારો દેવ છું. અને તમે મારા વિધિઓ પાળો ને તેમને અમલમાં આણો. તમને પવિત્ર કરનાર યહોવા હું છું, કેમ કે પોતાના બાપને કે પોતાની માને શાપ દેનાર પ્રત્યેક માણસ નિશ્ચય માર્યો જાય. તેણે પોતાના બાપને કે પોતાની માને શાપ દીધો છે તેનું લોહી તેને માથે. જે પુરુષ બીજા પુરુષની સ્ત્રીની સાથે જાહેર કર્મ કરે, એટલે પોતાની પડોશીની સ્ત્રી સાથે જાહેર કર્મ કરે, એ જાહેર કર્મી થશે, જાહેર કર્મીની બંને નિશ્ચય માર્યા જાય. અને જે પુરુષ પોતાના બાપની સ્ત્રીની સાથે કુકર્મ કરે તેને પોતાના બાપની આપણું લીધી છે, તેઓ બંને નિશ્ચય માર્યા જાય, તેમનું લોહી તેમના માથે, અને જો કોઈ પુરુષ પોતાની પુત્ર વધુ સાથે કુકર્મ કરે તો તે બંને નિશ્ચય માર્યા જાય, તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે, તેમનું લોહી તેમના માથે, અને જો કોઈ પુરુષ સ્ત્રીની પાસે પુરુષ સાથે કુકર્મ કરે તો તે બંને અમંગળ કૃત્ય કર્યું છે, તેઓ અવશ્ય માર્યા જાય, તેમનું લોહી તેમના માથે, અને જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તથા તેની માને પણ તો એ દુષ્ટા છે, તે પુરુષને તથા તે સ્ત્રીને અગ્નિમાં વાળી નાખવા, એ સારું કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટા રહે નહીં, અને જો કોઈ પુરુષ કોઈ પશુની સાથે કુકર્મ કરે તો તે નિશ્ચય માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું, અને જો કોઈ સ્ત્રી કોઈ પશુની પાસે જઈને તેની આગળ સૂવે તો તે સ્ત્રીને તથા તે પશુને મારી નાખવા, તેઓ નિશ્ચય માર્યા જાય, તેઓનું લોહી તેઓને માથે, અને જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પોતાના બાપની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે ને તેને લજ્જા જુએ ને પેલી પેલાની લજ્જા જુએ તો તે લજ્જાકારક કૃત્ય છે, અને તેઓ પોતપોતાના લોકોના સંતાનના દેખતા નાશ પામે, તેણે પોતાની બહેનની આપણું લીધી છે, તેનો અન્યાય તેને માથે, અને જો કોઈ માણસ રજસ્વાળા સ્ત્રીની સાથે સંયોગ કરી તેની લાજ લે તો તેણે તેનો રક્ત ઉઘાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્ત ઉઘાડો મૂક્યો છે, અને તે બંને પોતાના લોકો મધ્યથી અલગ કરાય, અને તું તારી માસીની તેમજ તારા ફોઈની આબરૂ ન લે, કેમ કે એ તો તારી પોતાની નજીક ની શકે નહીં, આબરૂ લીધી કહેવાય, તેમનો અન્યાય તેમને માથે, અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે કુકર્મ કરે તો તેના પોતાના કાકાની લાજ લીધી કહેવાય, તેઓનું પાપ તેઓને માથે, તેઓની સંતાન મળશે, અને જો કોઈ પુરુષ પોતાની ભોજાઈને રાખે તો એ ભ્રષ્ટાચાર છે, તેને પોતાના ભાઈની લાજ લીધી છે, તેઓ નિસંતાન રહેશે, એ માટે તમે મારા સર્વવિધ જો મારા સર્વ હુકમ પાડો, એ તેઓ અમલમાં આણો, રખે ને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું તે દેશ તમને વાકી કરે, અને જે દેશ જાતિને હું તમારી આગળથી આખી કરું છું તેના રિવાજો પ્રમાણે તમારે ન ચાલુ, કેમ કે તેઓ એ સર્વ કૃત્યો કરતા હતા, ને તે માટે હું તેનાથી કંટાળ્યો, પણ મેં તમને કહ્યું છે કે તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધ મધની રેલ છેડવા દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓને વિદેશી અલગ કરનાર તમારો દેવ હું છું, એ માટે તમે શુદ્ધ તથા અશુદ્ધ પશુઓની વચ્ચે ને અશુદ્ધ તથા શુદ્ધ પક્ષીઓની વચ્ચે ભેદ રાખો, જે પશુ કે પક્ષી અથવા જેનાથી ભૂમિ ભરપૂર છે એવામાંનું કોઈ પણ પ્રાણી કે જેમને મેં અશુદ્ધ ધરાવે તમારાથી અલગ કર્યા છે એ વડે તમે તમારા આત્માઓને અમંગ ન કરો, અને તમે મારા પવિત્ર લોક થાઓ, કેમ કે હું એવો પવિત્ર છું, મેં તમને વિદેશીઓથી અલગ કર્યા છે એ માટે તમે મારા થાઓ, વળી જે પુરુષ અથવા સ્ત્રી ભૂતવત હોય એ જાદુગર હોય તેઓ નિશ્ચય માર્યા જાય, તેઓને પથ્થરે મારવા, તેમનું લોહી તેમને માથે, ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનો આશીર્વાદિત કરો, આમેન,
આમેન. નિક્સનભાઈ.